મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. શિયાળો હવે જવામાં છે. ઉનાળાની ઋતુએ બારણે ટકોરા દીધા છે. પાનખર પછી વૃક્ષોમાં નવા પાન આવવા લાગ્યા છે. ફૂલ ખીલે છે, બાગ બગીચા હર્યાભર્યા થઈ જાય છે. પક્ષીઓનો કલરવ મનને બહુ જ પસંદ પડે છે. ફૂલ જ નહીં, વૃક્ષની ડાળીઓ પર રહેલા ફળો તડકામાં ચમકતા નજરે પડે છે. ગ્રીષ્મ ઋતુના ફળ કેરીના માંજર પણ વસંતમાં જ દેખાવા લાગે છે. બીજી તરફ ખેતરમાં સરસવના પીળા ફૂલ ખેડૂતોને આશા બંધાવે છે. કેસુડાના ફૂલ હોળીનો આવવાનો સંકેત કરે છે. અમીર ખુસરોએ ઋતુના પરિવર્તનની પળોનું સુંદર વર્ણન કર્યું છે. અમીર ખુસરોએ લખ્યું છે, ફૂલ રહી સરસો સકલબન, અંબવા ફૂટે ટેસુ ફૂલે, કોયલ બોલે ડાર ડાર. જ્યારે પ્રકૃતિ ખુશ હોય છે, મોસમ સુંદર હોય છે, તો માણસ પણ આ ઋતુનો ભરપૂર આનંદ ઉઠાવે છે. વસંત પંચમી, મહાશિવરાત્રિ અને હોળીનો તહેવાર માણસના જીવનમાં ખુશીઓના રંગ ઉમેરી દે છે. પ્રેમ, ભાઈચારો અને માનવતાથી ઓતપ્રોત વાતાવરણમાં આપણે છેલ્લા મહિને ફાગણને વિદાય કરવાના છીએ અને નવા માસ ચૈત્રનું સ્વાગત કરવા તૈયાર બેઠા છીએ. વસંત ઋતુ આ જ બે મહિનાનો સંયોગ છે. હું સૌથી પહેલાં તો દેશના લાખો નાગરિકોનો એ વાત માટે આભાર માનું છું કે મનની વાત માટે જ્યારે હું સૂચનો મંગાવું છું તો ઢગલાબંધ સૂચનો આવે છે. નરેન્દ્ર મોદી એપ પર, ટ્વિટર પર, ફેસબુક પર, ટપાલથી. હું તે માટે બધાનો આભારી છું. શોભા જાલને મને નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે ઘણી બધી જનતા ઈસરોની સિદ્ધિથી માહિતગાર નથી અને આથી તેમણે કહ્યું છે કે હું 104 ઉપગ્રહ છોડવા અને ઇન્ટરસેપ્ટર મિસાઇલ વિશે કેટલીક જાણકારી આપું. શોભાજી, તમારો ખૂબ ખૂબ આભાર કે ભારતના ગર્વના પ્રસંગને તમે યાદ કર્યો. ગરીબી દૂર કરવાની હોય, બીમારીઓથી બચવાનું હોય, દુનિયા સાથે જોડાવાનું હોય, જ્ઞાન માહિતી પહોંચાડવાની હોય, ટેકનોલોજી વિજ્ઞાને દરેક જગ્યાએ પોતાનું સ્થાન ઊભું કર્યું છે. 15 ફેબ્રુઆરી 2017 ભારતનું સ્થાન ઊભું કર્યું છે. 15 ફેબ્રુઆરી 2017 ભારતના જીવનમાં ગૌરવવંતો દિવસ છે. આપણા વૈજ્ઞાનિકોએ વિશ્વની સામે ભારતનું શીશ ગર્વથી ઊંચું કર્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે ઈસરોએ કેટલાક વર્ષોમાં અનેક અભૂતપૂર્વ મિશન સફળતાપૂર્વક પૂરા કર્યા છે. મંગળ ગ્રહ પર માર્સ મિશન, મંગળયાન મોકલવાની સફળતા પછી હમણાં ગત દિવસોમાં ઈસરોએ અંતરિક્ષના ક્ષેત્રમાં એક વિશ્વ વિક્રમ સર્જ્યો. ઈસરોએ મેગા મિશન દ્વારા એક સાથે અનેક દેશો, જેમાં અમેરિકા, ઇઝરાયલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, યુએઈ અને ભારત પણ છે, તેમના 104 ઉપગ્રહ અંતરિક્ષમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા છે. એક સાથે 104 ઉપગ્રહોનો અંતરિક્ષમાં મોકલીને ઇતિહાસ રચનારો ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો. અને આનંદની વાત એ પણ છે કે PSLVનું આ 38મું સફળ લોન્ચ છે. માત્ર ઈસરો માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. ઈસરોનો આ કોસ્ટ ઇફેક્ટિવ એફિશિયન્ટ સ્પેસ પ્રોગ્રામ સમગ્ર દુનિયા માટે અચંબા અજાયબી જેવો બની ગયો છે અને વિશ્વએ મોકળા મને ભારતના વૈજ્ઞાનિકોની સફળતાને પ્રશંસી છે. ભાઈઓ બહેનો, 104 ઉપગ્રહોમાં એક બહુ જ મહત્વપૂર્ણ છે કાર્ટોસેટ 2D. તે ભારતનો ઉપગ્રહ છે અને તેના માધ્યમથી ખેંચાયેલી તસવીરો, સંસાધનોનું મેપિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું આકલન, અર્બન ડેવલપમેન્ટના પ્લાનિંગ માટે તેની ઘણી મદદ મળશે. ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓ બહેનોને દેશમાં જે પણ જળ સ્ત્રોત છે તે કેટલો છે, તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે, શું શું ધ્યાન રાખવું જોઈએ, તે બધા વિષયો પર આપણો આ નવો ઉપગ્રહ કાર્ટોસેટ 2D ઘણી મદદ કરશે. આપણા ઉપગ્રહે જતા જ કેટલીક તસવીરો મોકલી પણ દીધી. તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે. આપણા માટે આનંદની વાત એ પણ છે કે આ આખા અભિયાનનું નેતૃત્વ આપણા યુવાન વૈજ્ઞાનિક, આપણી મહિલા વૈજ્ઞાનિકોએ કર્યું છે. યુવાનો અને મહિલાઓની આટલી જબરદસ્ત ભાગીદારી ઈસરોની સફળતાનું એક ગર્વપૂર્ણ પાસું છે. હું દેશવાસીઓની તરફથી ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય જનતા માટે, રાષ્ટ્રની સેવા માટે અંતરિક્ષ વિજ્ઞાનને લાવવાના પોતાના ધ્યેયને તેમણે સદૈવ જાળવી રાખ્યું છે અને નિત નવા નવા કીર્તિમાનો પણ તેઓ રચતા જઈ રહ્યા છે. આપણા આ વૈજ્ઞાનિકોને, તેમની સમગ્ર ટીમને આપણે જેટલી વધામણી આપીએ તેટલી ઓછી છે. શોભાજીએ બીજો એક પ્રશ્ન પૂછ્યો છે અને તે છે ભારતની સુરક્ષા સંદર્ભે. ભારતે આ સંદર્ભે એક ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વાતની અત્યારે બહુ મોટી ચર્ચા નથી થઈ, પરંતુ શોભાજીનું ધ્યાન આ મહત્વપૂર્ણ વાત પર ગયું છે. ભારતે સંરક્ષણના ક્ષેત્રમાં પણ બેલિસ્ટિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ઇન્ટરસેપ્શન ટેકનોલોજીવાળી આ મિસાઇલે પોતાના પરીક્ષણ દરમિયાન જમીનથી લગભગ 100 કિલોમીટરની ઊંચાઈ પર દુશ્મનની મિસાઇલને નષ્ટ કરીને સફળતા અંકિત કરી દીધી. સુરક્ષાના ક્ષેત્રમાં પણ આ ઘણી જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને તમને જાણીને આનંદ થશે, દુનિયાના ગણીને 4 કે 5 જ દેશને જેમણે આ સિદ્ધિ મેળવી છે, નિપુણતા પ્રાપ્ત કરી છે. ભારતના વૈજ્ઞાનિકોએ આ કરીને દેખાડ્યું અને તેની વિશેષતા એ છે કે જો 2000 કિલોમીટર દૂરથી પણ ભારત પર આક્રમણ કરવા કોઈ મિસાઇલ આવશે તો આ મિસાઇલ અંતરિક્ષમાં જ તેને નષ્ટ કરી દેશે. જ્યારે નવી ટેકનોલોજી જોઈએ છીએ, કોઈ નવી વૈજ્ઞાનિક સિદ્ધિ મળે છે તો આપણને આનંદ થાય છે. આ માનવ જીવનની વિકાસ યાત્રામાં જિજ્ઞાસાઓએ બહુ મોટી ભૂમિકા નિભાવી છે અને જે વિશિષ્ટ બુદ્ધિ પ્રતિભા રાખે છે તે જિજ્ઞાસાને જિજ્ઞાસાના રૂપમાં રહેવા દેતા નથી અને તે તેમની અંદર પ્રશ્નો ઊભા કરે છે. નવી જિજ્ઞાસાઓ શોધે છે, નવી જિજ્ઞાસાઓ પેદા કરે છે અને આ જિજ્ઞાસા જ નવી શોધનું કારણ બની જાય છે. તેઓ જ્યાં સુધી તેનો જવાબ ન મળે ત્યાં સુધી પગ વાળીને બેસતા નથી અને હજારો વર્ષની માનવ જીવનની વિકાસ યાત્રાનું જો આપણે અવલોકન કરીએ તો આપણે કહી શકીએ કે માનવ જીવનની આ વિકાસ યાત્રાનો ક્યાંય પૂર્ણવિરામ નથી. પૂર્ણવિરામ અસંભવ છે. બ્રહ્માંડને, સૃષ્ટિના નિયમોને, માનવના મનને જાણવાનો પ્રયાસ નિરંતર ચાલતો રહે છે. નવું વિજ્ઞાન, નવી ટેકનોલોજી તેમાંથી પેદા થાય છે અને દરેક ટેકનોલોજી દરેક નવા વિજ્ઞાનનું એક નવા યુગને જન્મ આપે છે. મારા પ્રિય યુવાન મિત્રો, જ્યારે આપણે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના કઠોર પરિશ્રમની વાત કરીએ છીએ તો ઘણીવાર મને મનની વાતમાં એ વાત કહેવી છે કે આપણી યુવા પેઢીનું વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ વધવું જોઈએ. દેશને ઘણા બધા વૈજ્ઞાનિકોની જરૂર છે. આજનો વૈજ્ઞાનિક ભવિષ્યના યુગોમાં આવનારી પેઢીઓના જીવનમાં એક સ્થાયી પરિવર્તનનું કારણ બની જાય છે. મહાત્મા ગાંધી કહેતા, નો સાયન્સ હેઝ ડ્રોપ્ડ ફ્રોમ ધ સ્કાઈઝ ઇન અ પરફેક્ટ ફોર્મ. ઓલ સાયન્સીસ ડેવલપ એન્ડ આર બિલ્ટ અપ થ્રુ એક્સપિરિયન્સ. પૂજ્ય બાપુએ એમ પણ કહ્યું હતું, આઈ હેવ નથિંગ બટ પ્રેઝ ફોર ધ ઝીલ, ઇન્ડસ્ટ્રી એન્ડ સેક્રિફાઈસ ધેટ હેવ એનિમેટેડ ધ મોડર્ન સાયન્ટિસ્ટ ઇન ધ પર્સ્યુટ આફ્ટર ટ્રુથ. વિજ્ઞાન જ્યારે સામાન્ય જનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે સિદ્ધાંતોનો સહજ ઉપયોગ કેવી રીતે હોય, તે માટે માધ્યમ શું હોય, ટેકનોલોજી કઈ હોય, કારણ કે સામાન્ય માનવ માટે તો તે સૌથી મોટું મહત્વપૂર્ણ યોગદાન મનાય છે. ગત દિવસોમાં નીતિ આયોગ અને ભારતના વિદેશ મંત્રાલયે 14મા પ્રવાસી ભારતીય દિવસ વખતે એક ખૂબ જ અદ્વિતીય પ્રકારની સ્પર્ધાની યોજના કરી હતી. સમાજ ઉપયોગી શોધો, ઇનોવેશન્સ માટે આમંત્રણ આપ્યું હતું. આવી શોધોને ઓળખવી, દર્શાવવી, લોકોને જાણકારી આપવી અને આવી શોધો સામાન્ય જન માટે કેવી રીતે કામમાં આવે, જંગી ઉત્પાદન કેવી રીતે થાય, તેનો વ્યવસાયિક ઉપયોગ કેવી રીતે થાય, અને મેં જોયું કે કેટલા મહત્વપૂર્ણ કામ કર્યા છે. જેમ કે હમણાં એક શોધ મેં જોઈ જે આપણા માછીમાર ભાઈઓ માટે કરાઈ છે. એક સામાન્ય મોબાઈલ એપ બનાવી છે, પરંતુ તેની તાકાત એટલી છે કે માછીમાર જ્યારે માછલી પકડવા જાય છે તો ક્યાં જવું, સૌથી સારો માછલી વિસ્તાર ક્યાં છે, હવાની દિશા કઈ છે, ગતિ કેટલી છે, મોજાની ઊંચાઈ કેટલી છે, અર્થાત એક મોબાઈલ એપ પર બધી જાણકારી પ્રાપ્ત અને તેનાથી આપણા માછીમાર ભાઈઓ ઘણા જ ઓછા સમયમાં જ્યાં વધુ માછલીઓ છે ત્યાં પહોંચીને પોતાનું અર્થ ઉપાર્જન કરી શકે છે. ઘણીવાર સમસ્યા પણ સમાધાન માટે વિજ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરે છે. મુંબઈની અંદર વર્ષ 2005માં વરસાદ થયો, પૂર આવ્યું, સમુદ્રમાં પણ ભરતી આવી અને ખૂબ જ તકલીફો આવી, સંકટ આવ્યું. અને જ્યારે કોઈ પ્રાકૃતિક સંકટ આવે છે તો સૌથી પહેલું સંકટ ગરીબ પર આવે છે. બે ભાઈઓએ ખૂબ જ મન દઈને તે અંગે કામ કર્યું અને તેમણે એક એવી મકાનની રચના વિકસાવી જે આવા સંકટથી બચાવે છે, ઘરમાં રહેનારાઓને બચાવે છે, પાણી ભરાવાથી પણ બચાવે છે, પાણીજન્ય રોગોથી પણ બચી શકાય છે. ઘણી બધી શોધો તેમાં પણ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે સમાજમાં, દેશમાં આ પ્રકારની ભૂમિકાના લોકો બહુ ઓછા હોય છે અને આપણો સમાજ પણ ટેકનોલોજી આધારિત બનતો જાય છે, વ્યવસ્થાઓ પણ ટેકનોલોજી આધારિત બનતી જાય છે. એક રીતે ટેકનોલોજી આપણા જીવનનો અતૂટ હિસ્સો બની રહી છે. ગત દિવસોમાં ડિજીધન પર બહુ મહત્વ અપાતું નજરે પડ્યું. ધીરે ધીરે લોકો રોકડામાંથી બહાર આવીને ડિજીધન ચલણ તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં પણ ડિજિટલ લેતી દેતી ઘણી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને યુવાન પેઢી પોતાના મોબાઈલ ફોનથી ડિજિટલ પેમેન્ટ કરવાની ટેવ ધરાવવા લાગી છે. હું તેને શુભ સંકેત માનું છું. આપણા દેશમાં ગત દિવસોમાં લકી ગ્રાહક યોજના, ડિજીધન વ્યાપારી યોજનાને ભારે સમર્થન મળ્યું છે. લગભગ 2 મહિના થઈ ગયા છે. પ્રતિદિન 15,000 લોકોને 1,000 રૂપિયાનું ઇનામ મળે છે અને આ બંને યોજનાઓ દ્વારા ભારતમાં ડિજિટલ ચૂકવણીને એક જન આંદોલન બનાવવાની એક પહેલનું સમગ્ર દેશમાં સ્વાગત થયું છે. અને ખુશીની વાત તો એ છે કે અત્યાર સુધીમાં ડિજીધન યોજના હેઠળ 10 લાખ લોકોને તો ઇનામ મળી ગયું છે, 50,000થી વધુ વેપારીઓને ઇનામ મળી ગયું છે અને અંદાજે 150 કરોડથી પણ વધુ રકમ આ ઇનામમાં આ મહાઅભિયાનને આગળ વધારનાર લોકોને મળી છે. આ યોજના હેઠળ સૌથી વધુ ગ્રાહકો એવા છે જેમને 1 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. 4,000થી વધુ વેપારીઓ છે જેમને 50,000 રૂપિયાના ઇનામ મળ્યા છે. ખેડૂત હોય, વેપારી હોય, નાના ઉદ્યોગકાર હોય, વ્યવસાયિક હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય, બધા આ યોજનામાં ઉત્સાહથી ભાગ લે છે. તેમને લાભ પણ મળી રહ્યો છે. જ્યારે મેં તેમનું વિશ્લેષણ પૂછ્યું કે તેમાં માત્ર યુવાનો જ આવે છે કે પછી મોટી ઉંમરના લોકો પણ આવે છે, તો મને આનંદ થયો કે ઇનામ મેળવનારાઓમાં 15 વર્ષના યુવાન પણ છે અને 65-70 વર્ષના વૃદ્ધ પણ છે. મૈસૂરથી શ્રીમાન સંતોષજીએ હર્ષપૂર્વક નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે તેમને લકી ગ્રાહક યોજના હેઠળ 1,000 રૂપિયાનું ઇનામ મળ્યું. પરંતુ તેમણે સૌથી મોટી વાત લખી છે તે મારે તમને જણાવવી છે. તેમણે કહ્યું કે મને 1,000 રૂપિયાનું ઇનામ મળ્યું અને તે જ સમયે મને ખબર પડી કે એક ગરીબ વૃદ્ધ મહિલાના ઘરમાં આગ લાગી હતી. સામાન સળગી ગયો હતો તો મને લાગ્યું કે મને જે ઇનામ મળ્યું છે કદાચ તેના પર આ ગરીબ વૃદ્ધ માતાનો હક છે, તો મેં 1,000 રૂપિયા તેમને આપી દીધા. મને ખૂબ જ સંતોષ મળ્યો. સંતોષજી, તમારું નામ અને તમારું કામ આપણને બધાને સંતોષ આપી રહ્યું છે. તમે ખૂબ ઉમદા પ્રેરક કામ કર્યું. દિલ્હીના 22 વર્ષીય કાર ચાલક ભાઈ સબીર હવે તેઓ નોટબંધી પછી પોતાના કામકાજમાં ડિજિટલ કારોબાર સાથે જોડાઈ ગયા અને સરકારની જે લકી ગ્રાહક યોજના હતી તેમાં તે 1 લાખ રૂપિયાનું ઇનામ જીત્યા. હવે આજે તેઓ કાર ચલાવે છે, પરંતુ એક રીતે તે યોજનાના એમ્બેસેડર બની ગયા છે. બધા ઉતારુઓને બધો સમય આ ડિજિટલનું જ્ઞાન આપતા રહે છે. એટલા ઉત્સાહથી વાતો કહેતા રહે છે, બીજાને પણ પ્રોત્સાહિત કરે છે. મહારાષ્ટ્રની એક સાથી પૂજા નેમાડે, જે પીજીની વિદ્યાર્થીની છે, તેમણે પણ રૂપે કાર્ડ, ઈ વોલેટનો ઉપયોગ પોતાના પરિવારમાં કેવી રીતે થઈ રહ્યો છે અને તે કરવામાં કેટલો આનંદ આવે છે તેનો પોતાનો અનુભવ તેના સાથીઓને જણાવતી રહે છે અને 1 લાખ રૂપિયાનું ઇનામ તેના માટે કેટલું મહત્ત્વ ધરાવે છે, પરંતુ તેણે મને પોતાના ધ્યેય તરીકે લીધું છે અને તે બીજાને પણ કામ માટે પ્રેરિત કરે છે. હું દેશવાસીઓને, ખાસ તો દેશના યુવાનોને અને આ લકી ગ્રાહક યોજના અથવા તો ડીજીધન વ્યાપાર યોજના તેમને જે ઇનામ મળ્યું છે તેમને હું અનુરોધ કરીશ કે તમે પોતે જ તેના દૂત બનો. આ આંદોલનનું તમે નેતૃત્વ કરો, તમે તેને આગળ વધારો અને તે કામની એક રીત ભ્રષ્ટાચાર વિરોધી કાર્યો કરો છો. એક રીતે તમે નૈતિકતાના સૈનિક છો. તમે જાણો છો કે લકી ગ્રાહક યોજનાના 100 દિવસ જ્યારે પૂરા થશે ત્યારે 14 એપ્રિલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિનું પર્વ છે, યાદગાર દિવસ છે. 14 એપ્રિલે એક ઘણો મોટો કરોડો રૂપિયાના પ્રાઇઝનો ડ્રો થશે. હજુ લગભગ 40-45 દિવસ બાકી છે. બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને એક કામ તમે કરી શકો. હમણાં હમણાં બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતિ ગઈ. તેમનું સ્મરણ કરતા તમે ઓછામાં ઓછા 125 લોકોને ભીમ એપ ડાઉનલોડ કરતા શીખવો, તેનાથી લેવડ દેવડ કેવી રીતે થાય છે તે શીખવો અને ખાસ કરીને તમારી આસપાસના નાના નાના વેપારીઓને શીખવો. આ વખતની બાબા સાહેબ આંબેડકરની જયંતિ અને ભીમ એપ તેને વિશેષ મહત્વ આપો ને આથી હું કહેવા ઈચ્છીશ, ડૉક્ટર બાબા સાહેબે નાખેલા આધાર પાયાને આપણે મજબૂત બનાવવાનો છે. ઘેર ઘેર જઈને બધાને જોડીને 125 કરોડ હાથો સુધી ભીમ એપ પહોંચાડવાની છે. ગત 2-3 મહિનાથી આ ચળવળ ચાલી રહી છે અને અનેક ટાઉનશીપ, અનેક ગામ અને અનેક શહેરોમાં ઘણી સફળતા પ્રાપ્ત થઈ છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની અર્થવ્યવસ્થાના મૂળમાં કૃષિનું મોટું યોગદાન છે. ગામની આર્થિક તાકાત દેશની આર્થિક ગતિને તાકાત આપે છે. હું આજે બહુ જ ખુશીની વાત આપને કહેવા માંગુ છું. આપણા ખેડૂત ભાઈઓ બહેનોએ સખત મહેનત કરીને અન્નનો ભંડાર ભરી આપ્યો છે. આપણા દેશમાં ખેડૂતોના પરિશ્રમથી આ વર્ષે રેકોર્ડ અન્નનું ઉત્પાદન થયું છે. દરેક સંકેતો એમ કહી રહ્યા છે કે આપણા ખેડૂતોએ જૂના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખેતરોમાં આ વખતે એવો પાક લહેરાયો છે કે રોજ એવું લાગતું હતું કે પોંગલ અને બૈસાખી આજે જ મનાવાઈ રહી છે. આ વર્ષે દેશમાં લગભગ 2,700 લાખ ટનથી પણ વધારે ખાદ્યાન્નનું ઉત્પાદન થયું છે. આપણા ખેડૂતોને નામે જે છેલ્લો રેકોર્ડ અંકિત થયો છે તેનાથી પણ આ 8% વધુ છે, તો આ એક અભૂતપૂર્વ સિદ્ધિ છે. હું વિશેષ રૂપથી દેશના ખેડૂતોનો ધન્યવાદ કરવા ઈચ્છું છું. ખેડૂતોનો ધન્યવાદ એટલા માટે પણ કરવા માંગુ છું કે તેમણે પરંપરાગત પાકની સાથે સાથે દેશના ગરીબોને ધ્યાનમાં રાખીને અલગ અલગ દાળોની પણ ખેતી કરી, કારણ કે દાળથી જ ગરીબોને સૌથી વધુ પ્રોટીન પ્રાપ્ત થાય છે. મને ખુશી છે કે મારા દેશના ખેડૂતોએ ગરીબોનો અવાજ સાંભળ્યો અને લગભગ 290 લાખ હેક્ટર જમીન પર વિવિધ દાળોની ખેતી કરી. આ માત્ર દાળનું જ ઉત્પાદન નથી, ખેડૂતો દ્વારા કરાયેલી મારા દેશના ગરીબો માટેની સૌથી મોટી સેવા છે. મારી એક પ્રાર્થનાને, મારી એક વિનંતીને મારા દેશના ખેડૂતોએ જે રીતે તેમના શિરે બેસાડીને મહેનત કરીને રેકોર્ડ ઉત્પાદન કર્યું તેના માટે મારા ખેડૂત ભાઈઓ બહેનો વિશેષ ધન્યવાદને પાત્ર છે. મારા દેશવાસીઓ, આપણા દેશમાં સરકાર દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા, સંગઠનો દ્વારા, દરેક લોકો દ્વારા સ્વચ્છતાની દિશામાં કંઈક ને કંઈક ચાલતું જ રહે છે. એક પ્રકારથી દરેક કોઈ ને કોઈ રૂપથી સ્વચ્છતાના સંબંધમાં જાગૃત વ્યવહાર કરતા નજરે પડી રહે છે. સરકાર નિરંતર પ્રયાસ કરતી રહે છે. ગત દિવસોમાં વોટર એન્ડ સેનિટેશનનું જે ભારત સરકારનું મંત્રાલય છે, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય અમારા સચિવના નેતૃત્વમાં 23 રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓનો એક કાર્યક્રમ તેલંગાણામાં યોજાયો અને તેલંગાણા રાજ્યના વારંગલમાં માત્ર બંધ ઓરડામાં સેમિનાર નહીં પરંતુ પ્રત્યક્ષ સ્વચ્છતાના કામનું મહત્વ શું છે તેનો પ્રયોગ કરીને કરવાનો હતો. 17-18 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં ટોયલેટ પીટ એમ્પ્ટિંગ એક્સરસાઇઝનું આયોજન કરાયું. 6 ઘરના ટોયલેટ પીટ્સ ખાલી કરીને તેની સફાઈ કરવામાં આવી અને અધિકારીઓએ જાતે જ દેખાડી દીધું કે ટ્વીન પીટ ટોયલેટના ઉપયોગ થઈ ચૂકેલા ખાડાને ખાલી કરીને પુનઃ પ્રયોગમાં લાવવામાં આવી શકે છે. તેમણે એ પણ દેખાડી દીધું કે નવી ટેકનિકથી શૌચાલય કેટલા સુવિધાજનક છે અને તેને ખાલી કરવામાં સફાઈને લઈને કોઈ અસુવિધા પડતી નથી, કોઈ જ સંકોચ થતો નથી, જે સાયકોલોજીકલ બેરિયર હોય છે તે પણ આડે નથી આવતા. અને આપણે પણ સામાન્ય સફાઈ કરીએ છીએ તેવી જ રીતે એક ટોયલેટના ખાડા સાફ કરી શકીએ છીએ. અને આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે દેશના માધ્યમોએ આનો બહોળો પ્રચાર કર્યો અને મહત્વ પણ આપ્યું. અને સ્વાભાવિક છે, જ્યારે એક IAS અધિકારી પોતે ટોયલેટના ખાડાની સફાઈ કરતો હોય તો દેશનું ધ્યાન તેની તરફ જવું સ્વાભાવિક છે. અને આ જે ટોયલેટ પીટની સફાઈ છે તેમાંથી જેને આપણે કચરો માનીએ છીએ પરંતુ ખાતરની દ્રષ્ટિએ જોઈએ તો તે એક કાળા સોના બરાબર છે. વેસ્ટથી વેલ્થ શું હોય છે તે આપણે જોઈ શકીએ છીએ અને આ સિદ્ધ થઈ ચૂક્યું છે. 6 સભ્યોના પરિવાર માટે એક સ્ટાન્ડર્ડ ટ્વીન પીટ ટોયલેટ એ મોડેલ લગભગ 5 વર્ષમાં ભરાઈ જાય છે. ત્યારબાદ કચરાને સરળતાથી દૂર કરીને બીજા પીટમાં રીડાયરેક્ટ કરી શકાય છે. 6-12 મહિનામાં પીટમાં જમા થયેલો કચરો પૂરી રીતે ડીકમ્પોઝ થઈ જાય છે. આ ડીકમ્પોઝ્ડ કચરો હેન્ડલ કરવામાં બહુ સુરક્ષિત હોય છે અને ખાતરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ખાતર NPK ખેડૂતો બહુ સારી રીતે NPKથી પરિચિત છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ એ પોષક તત્વોથી પૂર્ણ હોય છે અને કૃષિના ક્ષેત્રમાં બહુ જ ઉત્તમ ખાતર માનવામાં આવે છે. જેવી રીતે સરકારે આ ઇનિશિયેટિવ લીધો છે, અન્યોએ પણ ઘણા આવા ઇનિશિયેટિવ જેવા પ્રયોગો કર્યા હશે. અને હવે તો દૂરદર્શનમાં સ્વચ્છતા સમાચાર એક વિશેષ કાર્યક્રમ આવે છે, તેમાં આવી વાતો જેટલી પણ ઉજાગર થશે તેટલો વધુ લાભ થશે. સરકારમાં પણ વિવિધ ડિપાર્ટમેન્ટ્સ સ્વચ્છતા પખવાડિયું મનાવે છે. માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમની સાથે જનજાતિ વિકાસ મંત્રાલય, ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટ્રી આ સ્વચ્છતા અભિયાનને વેગ આપશે. અને માર્ચના બીજા પખવાડિયામાં વધુ 2 મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ, મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રીજુવિનેશન આ મંત્રાલયો પણ માર્ચમાં છેલ્લા 2 સપ્તાહ સ્વચ્છતા અભિયાનને આગળ વધારશે. આપણે જાણીએ છીએ કે આપણા દેશનો કોઈ પણ ગરીબ નાગરિક જ્યારે પણ કંઈક સારું કરે છે તો આખો દેશ એક નવી ઉર્જાનો અનુભવ કરે છે, આત્મવિશ્વાસ વધારે છે. રિયો પેરાલિમ્પિકમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓએ જે પ્રદર્શન કર્યું આપણે સૌએ તેનું સ્વાગત કર્યું હતું. આ જ મહિનામાં આયોજિત બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને સતત બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનીને દેશનું ગૌરવ વધાર્યું. દેશના આપણા આ દિવ્યાંગ સાથીઓની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. હું એ હંમેશા માનું છું કે દિવ્યાંગ ભાઈ બહેન સામર્થ્યવાન હોય છે, દ્રઢ નિશ્ચયી હોય છે, સાહસિક હોય છે, સંકલ્પવાન હોય છે. દરેક વખતે આપણે એમની પાસેથી કાંઈ ને કંઈક શીખવાનું મળે છે. વાત રમતની હોય કે અંતરિક્ષ વિજ્ઞાનની, આપણા દેશની મહિલાઓ કોઈનાથી પાછળ નથી. કદમથી કદમ મેળવીને આગળ વધી રહી છે અને તેમની ઉપલબ્ધિઓથી દેશનું નામ રોશન કરી રહી છે. ગત કેટલાક દિવસોમાં એશિયાઈ રગ્બી સેવન્સ ટ્રોફીમાં આપણી મહિલા ખેલાડીઓએ સિલ્વર મેડલ જીત્યો તે દરેક ખેલાડીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. 8 માર્ચ આખું વિશ્વ મહિલા દિવસ મનાવે છે. ભારતમાં પણ બાળકીઓને મહત્વ આપવા માટે તેમજ પરિવાર અને સમાજમાં તેમના પ્રતિ જાગૃતિ વધે, સંવેદનશીલતા વધે, બેટી બચાવો બેટી પઢાઓ આ આંદોલન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે આ માત્ર સરકારી કાર્યક્રમ જ નથી રહ્યો, આ એક સામાજિક સંવેદનનું, લોકશિક્ષાનું અભિયાન બની ગયો છે. ગત 2 વર્ષ દરમિયાન આ કાર્યક્રમે સામાન્ય જનમાનસને જોડી લીધું છે. દેશના દરેક ખૂણામાં આ જ્વલંત મુદ્દાએ લોકોને વિચારવા પર મજબૂર કર્યા છે અને વર્ષોથી ચાલતા આવતા જૂના રીતરિવાજો પ્રતિ લોકોના વિચારોમાં બદલાવ લાવ્યો છે. જ્યારે એ સમાચાર મળે છે કે બાળકીના જન્મ પર ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે ઘણો જ આનંદ આવે છે. એક પ્રકારથી બાળકીઓ પ્રતિ સકારાત્મક વિચાર સામાજિક સ્વીકૃતિનું કારણ બની રહ્યું છે. મેં સાંભળ્યું છે કે તમિલનાડુ રાજ્યના કુડાલોર જિલ્લામાં એક વિશેષ અભિયાન હેઠળ બાળ લગ્ન પર પ્રતિબંધ લગાડાયો છે. અત્યાર સુધી લગભગ 175થી પણ વધારે બાળ લગ્ન રોકવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 55,000-60,000થી પણ વધુ બાળકીઓના બેંક ખાતા ખોલ્યા છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં કન્વર્જન્સ મોડલ હેઠળ બધા વિભાગોને બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં જોડવામાં આવ્યા છે અને ગ્રામ સભાઓના આયોજનની સાથે સાથે જિલ્લા પ્રશાસન દ્વારા અનાથ બાળકીઓને દત્તક લેવી, તેમનું ભણતર નિશ્ચિત કરવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત ગામડે ગામડે ઘરે ઘરે બાળકીઓના ભણતર માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાને અપના બચ્ચા અપના વિદ્યાલય અભિયાન ચલાવીને જે બાળકીઓનું ડ્રોપઆઉટ થયું હતું તેમને ફરીથી શાળામાં દાખલ કરાવી ફરીથી ભણવા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બેટી બચાવો બેટી પઢાઓના આ આંદોલને અનેક રૂપ ધારણ કર્યા છે. આખું આંદોલન જન આંદોલન બન્યું છે. નવી નવી કલ્પનાઓ તેની સાથે જોડાયેલી છે. સ્થાનિક આવશ્યકતાઓ મુજબ તેને ઢાળવામાં આવ્યું છે. હું તેને એક સારી નિશાની માનું છું. જ્યારે આપણે 8 માર્ચે મહિલા દિવસ મનાવવાના છીએ ત્યારે આપણે એક જ ભાવ છે, મહિલા એ શક્તિ છે, સશક્ત છે, એ ભારતની નારી છે, ન વધુમાં ન ઓછામાં એ દરેકમાં બરાબરની અધિકારી છે. મારા પ્રિય દેશવાસીઓ, આપને મન કી બાતમાં વિવિધ સમય પર કંઈક ને કંઈક સંવાદ કરવાનો અવસર મળે છે. આપ પણ સક્રિય થઈને તેની સાથે જોડાઓ છો. તમારા તરફથી મને ઘણું જાણવા મળે છે. ધરતી પર શું ચાલી રહ્યું છે, ગામ ગરીબના મનમાં શું ચાલી રહ્યું છે તે મારા સુધી પહોંચે છે. તમારા યોગદાન બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ખૂબ ધન્યવાદ.